એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું ફરી સ્વાગત છે. આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણને આપણી અને શું કહેવાય મશીનોની પણ વિચારવાની રીતને એક જુદા જ એંગલથી જોવામાં મદદ કરે છે.
બિલકુલ, આપણે આજે ચર્ચા કરીશું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એકદમ શરૂઆતના પાયોનિયરમાંના એક નીલ્સ જે નીલ્સનના પુસ્તક અન્ડરસ્ટેન્ડિંગ બિલીફ્સ, મતલબ કે માન્યતાઓની સમજ. ખરેખર બહુ વિચારવા જેવું પુસ્તક છે.
પણ સવાલ એ થાય કે આજકાલ જ્યાં આમ જુઓ તો માહિતીનો દરિયો છે, ત્યાં માન્યતાઓ જેવો વિષય એ શા માટે આટલો બધો મહત્વનો છે? શું લાગે છે?
સારો સવાલ છે. જુઓ, એક બાજુ છે એઆઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ એટલી ઝડપથી થઈ રહ્યો છે, મશીનો વધુને વધુ સ્માર્ટ બની રહ્યા છે, તો એ કેવી રીતે વિચારે છે, કેવી રીતે કોઈ વાત માને છે, આ સમજવું એઆઈના ભવિષ્ય માટે બહુ જ જરૂરી છે.
અને બીજી બાજુ આપણા પોતાના જીવનમાં પણ ખરું ને? આપણે રોજ કેટલાય નિર્ણયો લઈએ છીએ, અભિપ્રાયો બાંધીએ છીએ. આપણી આ જે માન્યતાઓ છે એ ક્યાંથી આવે છે, કેવી રીતે બંધાય છે, શું એ ખરેખર તર્ક પર આધારિત છે? મને લાગે છે કે આ પુસ્તક આપણને એ બાબતે પણ વિચારતા કરે છે.
ખાસ કરીને અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે ખોટી માહિતી, પેલી ફેક ન્યૂઝ કેટલી સહેલાઈથી ફેલાય છે. સમાજમાં ધ્રુવીકરણ પણ વધતું જાય છે. આવા સમયે માન્યતાઓ કેવી રીતે રચાય છે, કેવી રીતે એકદમ દૃઢ બની જાય છે, અને કદાચ કેવી રીતે બદલી શકાય, આ સમજવું બહુ જ અગત્યનું છે. નીલ્સનનું પુસ્તક એ માનવ સમજણ અને એઆઈ બંને માટે આ મૂળભૂત સવાલોને સ્પર્શે છે.
તો ચાલો આ લસપ્રદ વાતચીત શરૂ કરીએ લેખકથી. નીલ્સ જે નીલ્સન કોણ હતા એ, અને એમનો જે દ્રષ્ટિકોણ છે એ શા માટે આટલો અલગ, આટલો યુનિક ગણાય?
નીલ્સ જે નીલ્સન, જેમ મેં કહ્યું, 1933-2019 એ એઆઈ ક્ષેત્રના સાચા અર્થમાં એક દિગ્ગજ હતા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં લાંબો સમય પ્રોફેસર રહ્યા. એમને એઆઈના સ્થાપક પિતાઓમાંના એક ગણવામાં આવે છે. એમનું જે કામ છે એ બહુ જ પાયાનું અને વિશાળ છે.
હા, જેમ કે ઓટોમેટેડ રીઝનિંગ, રોબોટિક્સ. મને યાદ છે ત્યાં સુધી પહેલો પ્રખ્યાત શેકી ધ રોબોટ હતો ને, પહેલો મોબાઈલ ઇન્ટેલિજન્ટ રોબોટ કહેવાય છે, એના બનાવવામાં એમનો મોટો હાથ હતો.
એકદમ બરાબર, શેકી. એટલું જ નહીં, મશીન લર્નિંગ અને જે સર્ચ એલ્ગોરિધમ્સ છે એમાં પણ એમનું પ્રદાન મોટું છે. આપણે આજે જે એ સ્ટાર સર્ચ એલ્ગોરિધમ વાપરીએ છીએ ને, ઘણા એઆઈ એપ્લિકેશન્સમાં એના સહ વિકાસક પણ નીલ્સન હતા. એમણે એઆઈ પર ખૂબ પ્રભાવશાળી પુસ્તકો પણ લખ્યા છે.
બાપરે, કેટલી બધી સિદ્ધિઓ! પણ એમના દૃષ્ટિકોણમાં એવું શું ખાસ હતું? શું એમને અલગ તારવે છે?
એમની ખાસ વાત એ હતી કે તેઓ માત્ર થિયરીવાળા પ્રોફેસર નહોતા, એમને પ્રેક્ટિકલ એઆઈ સિસ્ટમ બનાવવામાં પણ માસ્ટરી હતી. પીલો શેકી રોબોટ એનું ઉત્તમ ઉદાહરણ છે. આના કારણે એમનો જે અભિગમ હતો ને, એ ખાલી ફિલોસોફિકલ નહીં પણ વધુ ઇન્જિનિયરિંગ, વધુ લોજિકલ બન્યો.
એટલે કે એમણે માન્યતાને કોઈ હવામાં ઉડતા વિચાર તરીકે નહીં, પણ એનું કાર્ય શું છે, એ ઓપરેશનલી શું કરે છે, એના પર ભાર મૂક્યો. જાણે પૂછતા હોય ભાઈ કોઈ સિસ્ટમ માટે, પછી એ માણસ હોય કે મશીન, માનવું એટલે શું, એનો ફાયદો શું?
બરાબર, એમણે માણસમાં માન્યતા કેવી રીતે કામ કરે છે અને મશીનમાં જો માન્યતા જેવું કંઈક બનાવવું હોય તો શું જોઈએ, આ બંને વચ્ચે એક પુલ બનાવવાનો પ્રયાસ કર્યો. એમણે તર્ક, સંભાવના અને પ્રેક્ટિકલ રીઝનિંગ આ ત્રણેયના સંગમ પર ધ્યાન આપ્યું. આ જ એમના કામનો મજબૂત આધાર છે.
આ બેકગ્રાઉન્ડ સાથે હવે પુસ્તક પર આવીએ. અન્ડરસ્ટેન્ડિંગ બિલીફ્સ, એનો મુખ્ય વિચાર શું છે, એ આપણને શું કહેવા માંગે છે સરળ શબ્દોમાં?
પુસ્તકનો જે મુખ્ય અને હું કહીશ કે ક્રાંતિકારી વિચાર છે તે એ છે કે માન્યતાઓ એટલે કે બિલીફ્સ એ ખાલી મનોવૈજ્ઞાનિક કે ફિલોસોફિકલ વસ્તુઓ નથી. મૂળભૂત રીતે એ ગણતરીત્મક રચનાઓ છે, કોમ્પ્યુટેશનલ સ્ટ્રક્ચર્સ. મતલબ કે આપણે એને ગણિત અને તર્કના માળખાથી સમજી શકીએ, એને દર્શાવી શકીએ અને એનું વિશ્લેષણ પણ કરી શકીએ.
ઓહો, આ તો બહુ જ રસપ્રદ વાત કહેવાય. એટલે આપણી માન્યતાઓ જે ઘણીવાર આપણને એકદમ અંગત, ક્યારેક ભાવનાત્મક લાગે, એને પણ મેથ્સ અને લોજિકના ચોકઠામાં ફિટ કરી શકાય?
હા, નીલ્સનનો મુખ્ય દાવો આ જ છે. તેઓ કહે છે કે માન્યતા એટલે શું? તો કે દુનિયા વિશેનું કોઈ પ્રસ્તાવ, પ્રોપોઝિશન, એટલે કે કોઈ વિધાન જે સાચું કે ખોટું હોઈ શકે. જેમ કે બહાર વરસાદ પડે છે, આ વિધાન પ્રત્યે કોઈ બુદ્ધિશાળી એજન્ટ, માણસ, પ્રાણી કે એઆઈ, એનું વલણ કેવું છે. અને આ વલણ ખાલી હા કે નામાં નથી હોતું, પણ એમાં નિશ્ચિતતાની એક ડિગ્રી હોય છે, જેને તેઓ સબ્જેક્ટિવ પ્રોબેબિલિટી એટલે કે વ્યક્તિલક્ષી સંભાવના કહે છે.
અચ્છા, ઉદાહરણ તરીકે હું કદાચ એમ માનું કે આજે ગરમી છે, આની શક્યતા 90% છે, પણ આજે વરસાદ પડશે, આની શક્યતા ફક્ત 20% જ લાગે છે. તો આ 90% અને 20% એ મારી માન્યતાની ડિગ્રી થઈ, ખરું ને?
એકદમ સાચું. પુસ્તકનો હેતુ આ માન્યતા શબ્દની આસપાસ જે બધી અસ્પષ્ટતા છે, ગૂંચવડ છે, એને દૂર કરીને એક સ્પષ્ટ, વૈજ્ઞાનિક અને શું કહેવાય કામ લાગે એવું મોડેલ આપવાનો છે. નીલ્સનના અઘરા વિષયને ખાલી એક્સપર્ટ્સ માટે નહીં, પણ સામાન્ય વાંચનાર માટે પણ સહેલો બનાવવા માંગતા હતા.
તો પુસ્તક આપણને કઈ દિશામાં લઈ જાય છે? કેવી રીતે આ મોડેલ સ્ટેપ બાય સ્ટેપ બાંધે છે?
જુઓ, શરૂઆત એકદમ બેઝિક કોન્સેપ્ટથી થાય છે. એજન્ટ કોણ છે? કોઈ પણ જે પર્યાવરણમાંથી માહિતી લઈને કામ કરે. પ્રસ્તાવ શું છે? પછી એ બતાવે છે કે સિમ્પલ લોજિક, જ્યાં બધું કાં તો 100% સાચું હોય કાં 100% ખોટું, એ માન્યતાઓને દર્શાવવા માટે ઉપયોગી તો છે, પણ એની લિમિટેશન્સ શું છે?
અને પછી એ સંભાવના તરફ આગળ વધે છે, બરાબર ને? કારણ કે રિયલ લાઈફમાં કશું બ્લેક એન્ડ વ્હાઈટ નથી હોતું.
હા, બરાબર. કારણ કે દુનિયા અનિશ્ચિત છે, એટલે પુસ્તક આપણને સંભાવનાવાદી, પ્રોબેબિલિસ્ટિક ફ્રેમવર્ક તરફ લઈ જાય છે, જ્યાં આપણે કેટલું માનીએ છીએ એની વાત કરી શકીએ. પુસ્તકમાં પછી માન્યતાનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરવું, અનિશ્ચિતતાને કેવી રીતે હેન્ડલ કરવી, નવી માહિતી મળે તો માન્યતાઓને કેવી રીતે સુધારવી, એટલે કે બિલીફ રિવિઝન, માન્યતાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે, બિલીફ નેટવર્ક્સ, અને છેવટે આપણી માન્યતાઓ અને ઈચ્છાઓ ભેગી મળીને આપણને કોઈ કામ કરવા કેવી રીતે પ્રેરે છે, આ બધી વાતો એકદમ વ્યવસ્થિત રીતે સમજાવી છે.
અને મહત્વની વાત એ છે કે આ પુસ્તક આપણને એમ નથી કહેતું કે શું માનવું જોઈએ, પણ ફોકસ એના પર છે કે આપણે કેવી રીતે માનીએ છીએ, આપણી માન્યતા સિસ્ટમનું અંદરનું આર્કિટેક્ચર કેવું છે.
બરાબર. તે આપણને આપણી પોતાની વિચારવાની પ્રોસેસને સમજવા માટે જાણે એક નવું ટૂલ આપે છે.
ચાલો તો હવે આ ટૂલ્સને થોડા વધુ નજીકથી જોઈએ, પુસ્તકના અમુક મુખ્ય વિભાગોમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પાયાના ખ્યાલોથી, એજન્ટ, પ્રસ્તાવ અને માન્યતાનું સ્વરૂપ.
બહુ સરળ રીતે એજન્ટ એટલે કોઈપણ કામ કરનાર, આપણે, તમે, રોબોટ કે પછી ફોનમાં ચાલતું કોઈ સ્માર્ટ સોફ્ટવેર. પ્રસ્તાવ એટલે દુનિયા વિશેનું કોઈપણ સ્ટેટમેન્ટ, જે સાચું કે ખોટું હોઈ શકે. દાખલા તરીકે, ચા ગરમ છે.
અને માન્યતા એ આ પ્રસ્તાવ માટે એજન્ટનો અંદરનો અભિપ્રાય છે. એજન્ટ માને છે કે ચા ગરમ છે કે નથી, કે કેટલી ગરમ હોવાની શક્યતા છે. અહીં પેલી સ્પષ્ટ અને ગર્ભિત માન્યતાઓની વાત પણ આવે છે ને?
હા, સ્પષ્ટ માન્યતા એટલે જે આપણે જાણી જોઈને માનીએ છીએ. મને ખબર છે, હું માનું છું કે ચા ગરમ છે. ગર્ભિત માન્યતા એટલે જે આપણી બીજી માન્યતાઓમાંથી તાર્કિક રીતે નીકળે, ભલે આપણે એના પર કદી વિચાર્યું ના હોય. નીલ્સને પણ ચોખવટ કરે છે કે માન્યતા અને જ્ઞાન, નોલેજ, અલગ છે. માન્યતા તો ખોટી પણ હોઈ શકે. જ્ઞાન સામાન્ય રીતે સાચી અને સાબિત થયેલી માન્યતા ગણાય છે.
ઓકે, પુસ્તક પછી તાર્કિક આધાર, લોજિકલ ફાઉન્ડેશન્સ પર આવે છે. માન્યતાઓને લોજિકથી રજૂ કરવાની વાત, આ કેવી રીતે કામ કરે છે?
અહીં ક્લાસિકલ લોજિક, જેમ કે પ્રપોઝિશનલ લોજિક વપરાય છે. પ્રસ્તાવોને સિમ્બોલ પી ક્યુ અપાય અને એને લોજિકલ ઓપરેટર્સ અને અથવા નહીં, જો તો થી જોડી શકાય. એજન્ટ જે બધા પ્રસ્તાવોને સાચા માને છે, એનો જે સેટ છે એને બિલીફ બેઝ કહે છે.
અને આ બિલીફ બેઝ પરથી લોજિકના નિયમો વાપરીને નવી માન્યતાઓ તારવી શકાય. જેમ કે જો મારા બિલીફ બેઝમાં હોય કે જો વરસાદ પડે પી, તો રસ્તા ભીના થાય ક્યુ, અને બીજું હોય કે વરસાદ પડે છે પી, તો હું લોજિકલી તારવી શકું કે રસ્તા ભીના છે ક્યુ.
બરાબર. આ પાવરફુલ છે, પણ એની મોટી મર્યાદા એ છે કે લોજિક બાઇનરી છે. બધું કાં તો 100% સાચું અથવા 100% ખોટું. રિયલ લાઈફમાં જે અનિશ્ચિતતા છે, શંકા છે, 50-50 શક્યતાઓ છે, આ બધા માટે લોજિકમાં જગ્યા નથી.
અને આ જ મર્યાદા આપણાને પુસ્તકના કદાચ સૌથી મહત્વના ભાગ તરફ લઈ જાય છે, સંભાવના અને માન્યતાની ડિગ્રી, પ્રોબેબિલિસ્ટિક બિલીફ્સ. અહીં શું મોટો ફેરફાર આવે છે?
અહીં પાયાનો ફેરફાર એ છે કે માન્યતા હવે બ્લેક એન્ડ વ્હાઈટ નથી રહેતી, એ હા કે નાનો સવાલ નથી પણ કેટલુંનું સવાલ બને છે. આપણે કોઈ પ્રસ્તાવમાં કેટલો વિશ્વાસ રાખીએ છીએ એની ડિગ્રી શું છે. આ ડિગ્રીને સબ્જેક્ટિવ પ્રોબેબિલિટી તરીકે રજૂ કરાઈ છે, જે ઝીરો, જરાય વિશ્વાસ નહીં, થી વન, પૂરો વિશ્વાસ, વચ્ચેનો એક નંબર છે.
એટલે હું હવે કહી શકું કે મને લાગે છે કે કાલે ભારત મેચ જીતશે એની સંભાવના 0.7 છે, મતલબ 70% ચાન્સ છે. આનાથી તો રિયલ વર્લ્ડની અનિશ્ચિતતા, ડાઉટ, નાની નાની બધી વાતોને સરસ રીતે સમાવી શકાય.
અને સૌથી મજાની વાત એ છે કે આ સંભાવનાઓ ગમે તેમ નથી હોતી. પ્રોબેબિલિટી થિયરીના જે નિયમો છે, જેમ કે બેઝનો નિયમ, એ ખાતરી કરે છે કે આપણી માન્યતાઓની ડિગ્રી એકબીજા સાથે સુસંગત રહે અને જ્યારે નવી માહિતી મળે ત્યારે એ તર્કબદ્ધ રીતે અપડેટ થાય.
આ પછી આવે છે માન્યતા નેટવર્ક્સ, બિલીફ નેટવર્ક્સ. આપણે જાણીએ છીએ કે આપણી માન્યતાઓ છૂટી છવાઈ નથી હોતી પણ એકબીજા સાથે જોડાયેલી હોય છે. આ નેટવર્ક્સ શું છે?
બરાબર, મારી માન્યતા કે આકાશમાં કાળા વાદળા છે એ જોડાયેલી છે મારી બીજી માન્યતા સાથે કે વરસાદ પડવાની શક્યતા વધુ છે અને એનાથી આગળ રસ્તા ભીના થવાની શક્યતા છે. આ બધી માન્યતાઓ લિંક્ડ છે. બેઝિયન નેટવર્ક્સ આ જટિલ જોડાણોને ગ્રાફિકલી બતાવવા માટેનું એક બહુ જ પાવરફુલ ટૂલ છે.
અચ્છા, આ નેટવર્કમાં દરેક નોડ એક પ્રસ્તાવ, જેમ કે વાદળ વરસાદ, બતાવે અને એમની વચ્ચેના એરો એમના કારણ કે સંબંધની દિશા બતાવે, જેમ કે વાદળથી વરસાદ તરફ એરો.
અને આ નેટવર્કનો જાદુ એ છે કે એ આપણને બહુ કોમ્પ્લેક્સ બિલીફ સિસ્ટમને સહેલાઈથી બતાવવા દે છે. એટલું જ નહીં, જ્યારે આપણને કોઈ નવો પુરાવો મળે, દાખલા તરીકે બારી બહાર જોયું અને ખરેખર વરસાદ દેખાયો, ત્યારે આ નેટવર્ક્સ આપણને ગણતરી કરીને બતાવે કે આ નવી માહિતીથી આપણી બધી સંબંધિત માન્યતાઓની સંભાવનાઓ કેવી રીતે અને કેટલી બદલવી. આનો ઉપયોગ મેડિકલ ડાયગ્નોસિસથી લઈને સ્પેમ ફિલ્ટરિંગ સુધી બધે થાય છે.
આપણે જોયું કે માન્યતાઓ તર્ક અને સંભાવનાથી રજૂ કરી શકાય, પણ આપણી માન્યતાઓ કાયમ એક સરખી તો નથી રહેતી, ખરું ને? નવી માહિતી મળે, નવા અનુભવ થાય, એટલે એ બદલાય છે. તો સવાલ એ થાય કે આ બદલાવ કેવી રીતે થાય? તર્કની રીતે જોઈએ તો માન્યતાઓ કેવી રીતે સુધારવી જોઈએ? પુસ્તક આના પર પણ વાત કરે છે, જેને માન્યતા સુધારણા, બિલીફ રિવિઝન કહે છે.
માન્યતાઓ મુખ્યત્વે બે રીતે બને અને બદલાય છે. એક તો આપણી ઇન્દ્રિયોથી મળતી માહિતી એટલે કે પરસેપ્શન, અને બીજું બીજા લોકો પાસેથી મળતી માહિતી એટલે કે કમ્યુનિકેશન. પરસેપ્શન ક્યારેય 100% પરફેક્ટ નથી હોતું. આપણી આંખ, કાન ભૂલ કરી શકે છે, એટલે એનાથી મળતા પુરાવા કોઈ પ્રસ્તાવની સંભાવનાને મોટે ભાગે વધારે છે પણ 100% સાબિત નથી કરી દેતા.
અને કમ્યુનિકેશનમાં પહેલી વાત આવે છે કે માહિતી કોણ આપી રહ્યું છે. સ્ત્રોતની વિશ્વસનીયતા બહુ મહત્વની બને છે. કોઈ એક્સપર્ટ કહે કે કોઈ ભરોસાપાત્ર મિત્ર કહે તો આપણે આપણી માન્યતાને વધુ અપડેટ કરીએ. જ્યારે કોઈ અજાણ્યા કે અવિશ્વાસુ સ્ત્રોતની વાતની અસર ઓછી થાય.
આ અપડેટ કરવાની જે લોજિકલ રીત છે એને બેઝિયન ઇન્ફરન્સ કહે છે. એક મેથેમેટિકલ ફ્રેમવર્ક આપે છે કે કેવી રીતે નવા પુરાવાને ધ્યાનમાં લઈને આપણી જૂની માન્યતા, પ્રાયર બિલીફ, ને સુધારીને નવી, વધુ સારી માન્યતા, પોસ્ટિરિયર બિલીફ સુધી પહોંચવું. આ સતત શીખવાની અને એડજસ્ટ થવાની પ્રોસેસ છે.
પણ પહેલું શું થાય જ્યારે કોઈ નવો પુરાવો આપણી બહુ જ ઊંડી, એકદમ દૃઢ માન્યતાની સાવ વિરુદ્ધ હોય? શું ત્યારે બધું જ બદલી નાખવું પડે?
આ એક મોટો પડકાર છે. નિલ્સન અહીં મિનિમલ ચેન્જ એટલે કે ઓછામાં ઓછો ફેરફારના સિદ્ધાંતની વાત કરે છે. આનો મતલબ એ કે જ્યારે કોઈ નવો પુરાવો આપણી જૂની માન્યતા સાથે મેચ ન થાય ત્યારે આપણે આપણી માન્યતા સિસ્ટમમાં એવી રીતે ફેરફાર કરવો જોઈએ જેથી ઓછામાં ઓછી જૂની માન્યતાઓ બદલવી પડે કે છોડવી પડે. આનાથી આપણી વિચારસરણી અચાનક પડી નથી ભાંગતી, પણ ધીમે ધીમે વિકસે છે અને સ્ટેબિલિટી જળવાઈ રહે છે.
અત્યાર સુધી આપણે માન્યતાઓના અંદરના જગતની વાત કરી, હવે છેલ્લે પુસ્તક આ માન્યતાઓને બહારની દુનિયા સાથે, એટલે કે ક્રિયા, એક્શન અને બીજા એજન્ટો, ગ્રુપ બિલીફ્સ સાથે કેવી રીતે જોડે છે?
અહીં નિલ્સન એ વાત પર ભાર મૂકે છે કે માન્યતાઓ પોતે કશું નથી કરતી. એમનો મુખ્ય રોલ શું છે? તો કે આપણને આપણા ગોલ સુધી પહોંચાડવામાં મદદ કરવાનો. માન્યતાઓ એકલી આપણને કામ નથી કરાવતી. એ જ્યારે આપણી ઈચ્છાઓ, ડિઝાયર્સ કે લક્ષ્યો ગોલ સાથે જોડાય છે ત્યારે જ ક્રિયાનો જન્મ થાય છે.
જેમ કે મારી ઈચ્છા છે કે હું ભીની ના થાઉં, આ મારો ગોલ, અને હું માનું છું કે બહાર વરસાદ પડી રહ્યો છે, આ મારી માન્યતા. તો આ બંને ભેગા મળીને મને છત્રી લેવાની ક્રિયા, એક્શન કરવા માટે પ્રેરે છે.
બરાબર. આ મોડલમાં યુટિલિટીનો ખ્યાલ પણ મહત્વનો છે. યુટિલિટી એટલે કોઈ સંભવિત પરિણામ આપણા માટે કેટલું વેલ્યુએબલ છે કે કેટલું નકામું છે.
ભીંજાઈ જવાની નેગેટિવ યુટિલિટી છત્રી લઈ જવાની થોડી તકલીફની નેગેટિવ યુટિલિટી કરતાં ઘણી વધારે છે, એટલે આપણે છત્રી લઈએ છીએ.
એટલે કે પેલું મેક્ઝિમમ એક્સપેક્ટેડ યુટિલિટી MU નો સિદ્ધાંત એ ગણતરી કરવાની રીત છે કે કઈ ક્રિયા આપણા ગોલની સૌથી નજીક લઈ જશે. આપણી માન્યતાઓ, પરિણામની શક્યતા અને પરિણામની કિંમત યુટિલિટીને ધ્યાનમાં રાખીને. એકદમ સાચું. તર્કસંગત એજન્ટે એ ક્રિયા પસંદ કરવી જોઈએ જેની અપેક્ષિત ઉપયોગીતા એટલે કે સંભાવના ગુણ્યા ઉપયોગીતા સૌથી વધુ હોય. આ સિદ્ધાંત ડિસિઝન મેકિંગનું એક ગાણિતિક મોડેલ આપે છે. પુસ્તક એ પણ ચર્ચે છે કે જ્યારે ઘણા એજન્ટો સાથે કામ કરતા હોય, મલ્ટી એજન્ટ સિસ્ટમ્સ, ત્યારે તેઓ એકબીજાની માન્યતાઓ વિશે કેવી રીતે વિચારે અને કોઓર્ડિનેટ કરે, જેમાં કોમન બિલીફનો ખ્યાલ મહત્વનો બને છે.
વાહ, આ પુસ્તક ખરેખર માન્યતાના કોન્સેપ્ટને બહુ જ ઊંડાણથી અને ઘણા બધા એંગલથી જુએ છે. ચાલો હવે આ આખી ચર્ચામાંથી અમુક મુખ્ય થીમ્સ કે સંદેશાઓ તારવીએ. મને લાગે છે કે પહેલી અને સૌથી બેઝિક થીમ છે, આપણી માન્યતાઓ ખાલી ફીલિંગ્સ નથી, એ ગણતરીઓ છે જે આપણું મગજ કરે છે.
બરાબર. અને આ સમજ આપણને પાવર આપે છે. જો માન્યતાઓ ગણતરીઓ છે તો આપણે એની પાછળનું લોજિક અને પુરાવા ચકાસી શકીએ છીએ અને જરૂર પડે તો એને ડીબગ પણ કરી શકીએ. આ આપણા રોજિંદા નિર્ણયોમાં, જેમ કે હેલ્થ કે ફિનાન્સના નિર્ણયો લેવામાં બહુ કામ આવી શકે.
બીજી મહત્વની થીમ, લાઈફમાં અનિશ્ચિતતા તો રહેવાની જ, એને સ્વીકારો અને સંભાવનાની રીતે એને સમજો.
હા, આપણી ધરીબાર એકદમ ચોક્કસ જવાબ શોધીએ છે, પણ દુનિયા ભાગ્ય જ બ્લેક એન્ડ વ્હાઈટ હોય છે. પ્રોબેબિલિસ્ટિક થિંકિંગ આપણને કદાચ શક્ય છે મોટે ભાગે આવી બધી બાબતો સાથે વધુ કમ્ફર્ટેબલી કામ લેતા શીખવે છે. આપણા ગુજરાતમાં પણ શેરબજાર હોય કે ખેતી, અનિશ્ચિતતા તો હોય જ, એને સંભાવનાના દૃષ્ટિકોણથી જોઈએ તો વધુ સારા નિર્ણયો લેવાય.
ત્રીજી થીમ જે મને બહુ ગમી, કોણ સાચું છે એ એટલું મહત્વનું નથી, પણ પુરાવાના આધારે પોતાની માન્યતાઓને સતત અપડેટ કરતા રહેવું એ જ સાચી રેશનાલિટી છે.
આ ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી બૌદ્ધિક નમ્રતાનો સંદેશ છે. આપણે ઘણીવાર આપણી માન્યતાઓને વળગી રહીએ છીએ ભલેને નવા પુરાવા એની વિરુદ્ધ હોય. આ પુસ્તક કહે છે કે રેશનલ હોવાનો મતલબ હંમેશા સાચા હોવું નથી, પણ શીખવા અને બદલાવા માટે તૈયાર રહેવું છે. આ આપણી વાતચીતો અને ડિબેટ્સને વધુ પ્રોડક્ટિવ બનાવી શકે છે.
ચોથી થીમ, આપણી માન્યતાઓ એક જાળી જેવી છે, બધી એકબીજા સાથે ગૂંથાયેલી છે, એકને બદલો તો આખા નેટવર્ક પર અસર પડે છે.
આ સમજાવે છે કે શા માટે આપણી જે કોર બિલીફ્સ છે, ઊંડી માન્યતાઓ, એ બદલવી આટલી અઘરી હોય છે. એ એકલી નથી હોતી, બીજી ઘણી માન્યતાઓ સાથે જોડાયેલી હોય છે. એને હલાવીએ તો આખા સ્ટ્રક્ચરને અસર થાય, જે આપણને અંદરથી અસ્વસ્થ કરી શકે છે.
અને પાંચમી, પહેલી રોલ એન્ડ ગોલવાળી થીમ, માન્યતાઓનો છેવટનો હેતુ આપણા લક્ષ્યો પૂરા કરવામાં મદદ કરવાનો છે. એ ક્રિયા માટે ગાઈડનું કામ કરે છે.
બરાબર. બિલીવ્સ ઓર ફોર ડુઈંગ. આપણી માન્યતાઓ ખાલી વિચારવા માટે નથી, પણ દુનિયામાં સફળતાપૂર્વક જીવવા અને કામ કરવા માટે છે. જો આપણી માન્યતાઓ વાસ્તવિકતાની નજીક હશે તો આપણા કાર્યો વધુ અસરકારક રહેશે અને આપણે આપણા ગોલ સુધી પહોંચીએ એની શક્યતા વધી જશે.
પુસ્તકમાં ઘણા સરસ વિચારો છે. આપણે સીધા કોટ્સ નથી લઈ રહ્યા, પણ અમુક મુખ્ય વિચારોને ટૂંકમાં રજૂ કરીએ અને એના પર વાત કરીએ. પહેલો વિચાર, માન્યતા હા કે ના નથી, પણ 0 થી 1 વચ્ચેની સંભાવનાથી મપાતી એક ડિગ્રી છે.
આ અનિશ્ચિતતાને સ્વીકારવાનો અને એને માપવાનો પાયો છે. એ આપણને દુનિયાને વધુ બારીકાઈથી જોવાની દ્રષ્ટિ આપે છે.
તર્કસંગત વ્યક્તિ નવા પુરાવાના આધારે બેઝિયન નિયમો પ્રમાણે પોતાની માન્યતાઓને સતત અપડેટ કરતો રહે છે.
આ આખી જિંદગી શીખતા રહેવાની અને એડજસ્ટ થવાની પ્રોસેસ બતાવે છે. એ કહે છે કે સ્થિર રહેવા કરતાં પુરાવાના પ્રકાશમાં સતત વિકસતા રહેવું એ જ બુદ્ધિનું લક્ષણ છે.
ત્રીજો વિચાર, માન્યતાઓનો હેતુ ક્રિયાને માર્ગદર્શન આપવાનો છે. તર્કસંગત વ્યક્તિ મેક્સિમમ એક્સપેક્ટેડ યુટિલિટી MEU મેળવવા માટે માન્યતાઓ અને ઇચ્છાઓને જોડે છે.
આ વિચાર અને વર્તન વચ્ચેની લિંક સ્પષ્ટ કરે છે. એ બતાવે છે કે આપણા નિર્ણયો ખાલી આપણે શું માનીએ છીએ એના પર જ નહીં, પણ આપણે શું મેળવવા માગીએ છીએ એના પર પણ આધાર રાખે છે. આ એક કમ્પ્લીટ એક્શન ઓરિયન્ટેડ મોડેલ છે.
અને ચોથો વિચાર, AIમાં માન્યતા સિસ્ટમ બનાવવા માટે જે મોડેલો વપરાય છે એ આપણને માનવ મન કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે પણ એક પાવરફુલ લેન્સ આપે છે.
આ AI અને માનવ સમજણ વચ્ચેનો જે ઊંડો સંબંધ છે એને હાઇલાઇટ કરે છે. એકને સમજવાનો પ્રયાસ બીજાને સમજવામાં મદદ કરે છે.
આ બધા થિયોરેટિકલ વિચારોની આપણા રોજના જીવનમાં શું ઉપયોગીતા છે? આપણા આ નોલેજનો પ્રેક્ટિકલ યુઝ કેવી રીતે કરી શકીએ?
પર્સનલ લેવલ પર આપણે આપણા મોટા નિર્ણયો લેતી વખતે આ ફ્રેમવર્ક વાપરી શકીએ. મારી માન્યતાઓ શું છે, એના સપોર્ટમાં અને વિરોધમાં શું પુરાવા છે, મારી માન્યતાની ડિગ્રી કેટલી છે, શું હું નવા પુરાવા માટે ઓપન છું, આ સવાલો પૂછવાથી વધુ રેશનલ નિર્ણયો લઈ શકાય, પછી એ કરિયરનો હોય, હેલ્થનો હોય કે રિલેશનશીપનો.
અને આ ફેક ન્યૂઝના જમાનામાં આ સમજણ આપણને એ સમજવામાં મદદ કરે છે કે શા માટે અફવાઓ આટલી જલ્દી ફેલાય છે અને એને ચેલેન્જ કરવી કેમ અઘરી છે. લોકોના બિલીફ નેટવર્કમાં એ કેવી રીતે ફિટ થઈ જાય છે અને પેલું કન્ફર્મેશન બાયસ એને કેવી રીતે મજબૂત કરે છે તે સમજી શકાય.
પ્રોફેશનલ ફિલ્ડમાં તો આના ઘણા ઉપયોગો છે. ડોક્ટરો નિદાન કરતી વખતે સતત લક્ષણો પુરાવાના આધારે રોગની સંભાવના અપડેટ કરતા રહે છે. ફાઇનાન્શિયલ એનાલિસ્ટ માર્કેટના ડેટા પરથી રોકાણના રિસ્ક અને રિટર્નની સંભાવનાઓ તપાસે છે. AI એન્જિનિયરો સેલ્ફ ડ્રાઇવિંગ કાર બનાવે છે જે રસ્તા પરના બીજા વાહનો અને લોકો વિશે સતત માન્યતાઓ બનાવે અને અપડેટ કરે.
એટલું જ નહીં, આપણી વાતચીતો અને ચર્ચાઓમાં પણ આ કામ આવી શકે. જો આપણે સમજી શકીએ કે સામેવાળી વ્યક્તિની માન્યતા પાછળ શું નેટવર્ક છે, કયા પુરાવા પર એ આધાર રાખે છે, તો કદાચ આપણે વધુ સારી રીતે વાત કરી શકીએ. સીધા એમની માન્યતા પર એટેક કરવાને બદલે એના આધાર પર ચર્ચા કરી શકીએ.
ચોક્કસ, બીજાના પોઈન્ટ ઓફ વ્યૂને સમજવાનો પ્રયાસ કરવાથી ઘણીવાર કોન્ફ્લિક્ટ ટાળી શકાય છે અને ક્યાંક સહમતિ પર પહોંચી શકાય છે.
તો આ આખી વાતચીતના અંતે મુખ્ય શીખ શું રહી? જો એક વાત યાદ રાખવી હોય આ પુસ્તકમાંથી તો એ શું હશે?
મારા માટે મુખ્ય શીખ એ સ્પષ્ટતા છે જે માન્યતાઓને આ કોમ્પિટિશનલ ફ્રેમવર્કથી સમજવાથી મળે છે. એ માન્યતાઓને લાગણીઓના ધુમ્મસમાંથી બહાર કાઢીને લોજિક અને પ્રોબેબિલિટીના પ્રકાશમાં લાવે છે અને એ યાદ અપાવે છે કે માન્યતાઓ પથ્થર પરની લકીર નથી, પણ પુરાવાના પ્રવાહ સાથે બદલાતી રહેતી ડાયનામિક સંભાવનાઓ છે.
અને મારા માટે સૌથી અસરકારક વાત એ છે કે આ દ્રષ્ટિકોણ આપણને આપણા પોતાના મનના ડ્રાઈવરની સીટ પર બેસાડે છે. આપણી માન્યતાઓ કેવી રીતે બને છે અને બદલાય છે તે સમજીને આપણે વધુ સભાનપણે આપણા નિર્ણયો લઈ શકીએ છીએ અને કદાચ વધુ સારા પરિણામો મેળવી શકીએ. પેલો રોલ એન્ડ ગોલ, માન્યતાઓ આપણા લક્ષ્યો માટેના સાધનો છે, એ વિચાર બહુ જ પાવરફુલ છે.
હું સહમત છું અને અનિશ્ચિતતાને સ્વીકારીને સંભાવનાની ભાષામાં વિચારવાની જે શક્તિ છે એ પણ કંઈ ઓછી નથી. એ આપણને વધુ વાસ્તવિક અને કદાચ ઓછા ભયભીત બનાવે છે. વળી AI અને માનવ મન વચ્ચેનો જે આ બ્રિજ છે, કેવી રીતે એકની સમજ બીજાને વિકસાવવામાં મદદ કરે છે, તે પણ ભવિષ્ય માટે ખૂબ જ પ્રોમિસિંગ છે.
આજના અંકના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. આપણે માન્યતાઓને ગણતરીની રીતે સમજવાની વાત કરી. શું લાગણીઓ, ઇમોશન્સ, નૈતિક મૂલ્યો, વેલ્યુઝ જેવી વધુ સબ્જેક્ટિવ અને કોમ્પ્લેક્સ બાબતોને પણ ભવિષ્યમાં આવા કોઈક માળખામાં સમજી શકાશે?
અથવા એવો વિચાર કરો કે ભવિષ્યની જે સુપર ઇન્ટેલિજન્ટ AI સિસ્ટમ્સ હશે, જે કદાચ પોતાની રીતે જ માહિતી મેળવીને માન્યતાઓ બનાવશે, એમની માન્યતાઓ આપણી માનવ માન્યતાઓથી કેટલી અલગ હશે અને એના પરિણામો શું હોઈ શકે? આ સવાલો પર વિચાર કરવાથી આપણી સમજની ક્ષિતિજો વિસ્તરી શકે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.